હાથ જોડી દઈશું દરેક.
ઓમ જય 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 નમોસ્તુ 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 નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વૈર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવસામૂનમ નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે વંદેતુ સર્વસિદ્ધે ધુવમચલમણોવમં ગદિં પતે ઓચ્છામિ સમય પાઉડ નમ સુરકેવલી ભણિદં નિજ સ્વરૂપ કો પરમ રસ જામે ભર્યો અપાર વંદો પરમાનંદમય સમય સારય વિકારમ.
ભરત ક્ષેત્રના સમર્થાચાર્ય ભગવાન કુંદકુંદાચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમય સારમાં આચાર્ય કુંદકુંદદેવે જીવ અધિકાર, અજીવ અધિકાર, સંવર અધિકાર, આશ્રવ અધિકાર, બંધ અધિકાર, મોક્ષ અધિકાર એ બધા અધિકારોની રચના કરવા ઉપરાંત એક વિશિષ્ટ કર્તા કર્મ નામનો અધિકાર લખ્યો. કર્તા કર્મ અધિકારનો મહિમા પ્રદર્શિત કરતા પૂજ્ય સોગાનીજી સાહેબના પત્રોમાં એક લાઈન આવે છે કે સુવર્ણપુરી સોનગઢમાં ભરતખંડનો અલૌકિક એવો કર્તા કર્મ અધિકાર ચાલી રહ્યો છે. શબ્દો જો, ભરત ક્ષેત્રનો અલૌકિક એવો કર્તા કર્મ અધિકાર સુવર્ણપુરીમાં ચાલી રહ્યો છે. મારું તો એટલું હીન પુણ્ય છે કે હું ત્યાં હાજર રહી શકતો નથી. આ બધી લાઈનો આપણને અંદરમાં એનું જ્ઞાન કરાવે છે, જે કૃપાળુદેવની લાઈન છે કે જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે, એમને ખ્યાલ આવે છે કે આ કર્તા કર્મ શબ્દમાં 12 અંગનો સાર ભરી દીધો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો એક બોલ આવે છે, પરદ્રવ્યનું કર્તૃત્વ અને પુણ્યનો પક્ષ આ બે વાત જે છે એ જીવને ભગવાનનો લઘુનંદન બનતા અટકાવે છે. સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, કાગડા કૂતરાના ભાવમાં જીવ પરિભ્રમણ કરે છે, એના મૂળમાં બે કારણ બતાવ્યા છે જે ભ્રાંતિની વાત ઘણી આગ એક એક ગુરુદેવના પ્રવચનોમાં એટલા બધા સ્પષ્ટીકરણ આવે છે. નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનનો કેટલો સરસ અર્થ કર્યો છે કે પરદ્રવ્યનું કર્તૃત્વ અને બીજા નંબરમાં છે પુણ્યનો પક્ષ. શુભ ભાવ હોવો અલગ વાત છે અને એનો પક્ષ, પક્ષ એટલે પુણ્યની રૂચિ, શુભની રૂચિ. જેમ અત્યારે સ્વાધ્યાય ભવનમાં આપણે બેઠા છીએ તો એક અપેક્ષાએ અશુભ ઉપયોગ છૂટી ગયો, શુભ ઉપયોગ જોવામાં આવે છે. તો જેવી રીતે અશુભ ઉપયોગ છૂટી જાય છે એવી રીતે શુભ ઉપયોગ પહેલા નહીં છૂટી જાય, પણ શું છૂટશે કે શુભની રૂચિ તૂટે છે. શું કહ્યું? શુભની રૂચિ તૂટે છે. અને એ છે નાસ્તિથી કથન, અસ્થિથી આત્માની રૂચિ ઉત્પન્ન થાય છે. આત્માની રૂચિ કહેતા આત્માની અનુભૂતિ થતા જે આનંદનો રસાસ્વાદ આવે છે, તો આત્માની રૂચિ થતા ભલે શુભભાવ રહે પણ શુભની રૂચિ તૂટી જાય છે. કેમ કે ગુણસ્થાનમાં આગળ વધશે તો પંચમ ગુણસ્થાનમાં અણુવ્રતનો શુભ ભાવ છે, મુનિ દશામાં તો મહાવ્રતનો શુભ ભાવ છે. વાત સમજાય છે કે નહીં? આ બધા પૂજ્ય ગુરુદેવસિંહના બોલ છે, એના આધારે જ આપણે સ્પષ્ટ કરી રહ્યા છીએ. પુણ્યની રૂચિ અલગ છે, પુણ્યની રૂચિ એ છે મિથ્યાત્વ ભાવ છે. અને સાધક દશામાં વ્યવહારમાં એ શુભ ભાવ જોવામાં આવે છે, પણ અહીંયા જે વાત છે કરતા કર્મ સંબંધીની જે ભ્રાંતિ છે કે હું કરતા, હું કરતા અને આ રાગાદી વિકારી ભાવ મારું કર્મ. કરતા કર્મ અધિકારની શરૂઆતમાં જ 6970 ગાથામાં આચાર્ય અમૃતચંદ્ર દેવે કુંદુકુંદ આચાર્ય દેવના હૃદય ખુલતા ત્રણ બિંદુની વાત કરી છે. સિમ્પલ વાત છે, જે આપણા પ્રવચનમાં જે ઘણી વાતો આવી થોડીક વાત કરીને આપણે કલશને પણ જોવો છે કે બહુ સરસ વાત કરી છે અને છેલ્લે છેલ્લે અંત સુધી આ આ આ એનો જે કહેવાય ને ભાવ સ્પષ્ટ આખા સમયસારમાં બધી આ વાત સંકળાયેલી છે કે અજ્ઞાનને લઈને કરતા કર્મની પ્રવૃત્તિ જોવામાં આવે છે. કરતા કર્મમાં ખાસ સમજવું કે અહીંયા આ બહારમાં શરીર આદિ પરદ્રવ્યો હું કરતા ને શરીર આદિ પરદ્રવ્યોની ક્રિયા મારું કર્મ એ તો પ્રશ્ન નથી, એની વાત નથી. આ એ તો પ્રમાણની બહારની વાત છે, એ તો દ્રવ્ય જ આખું બદલાઈ ગયું. સમયસાની ત્રીજી ગાથા થઈ ગઈ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચુંબતું નથી, સ્પર્શતું નથી. બરાબર એક વાત શાંતિથી સમજજો. શરીર આદિ પરદ્રવ્યની ક્રિયા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ કરી શકતું જ નથી, સંભવ જ નથી. અત્યંત ભાવ છે બંને વચ્ચે, એ તો પ્રશ્ન નથી. એટલે એટલું તો જે ભણીને આવ્યું છે, હવે અંદરમાં આવ્યા પોતાના દ્રવ્ય પર્યાયની વાત કરીએ તો પર્યાયમાં જે શુભાશુભ વિકારી ભાવ થાય છે ને, હવે આ જે પર્યાયમાં અશુદ્ધતા જે વિકારી ભાવ થાય છે એની થોડી આપણે મીમાંસા કરીએ કે જે પર્યાયમાં શુભાશુભ વિકારી ભાવ થાય છે કરવા યોગ્ય છે કે કાઢી નાખવા યોગ્ય છે. શું કહ્યું? પર્યાયમાં જે શુભ ને અશુભ વિકારી ભાવ થાય છે એ કરવા યોગ્ય છે કે કાઢી નાખવા યોગ્ય છે? કાઢી નાખવા યોગ્ય છે, રાખવા યોગ્ય નથી. શરીરમાં ગુમડું થયું હોય તો કાઢી નાખવા જેવું છે કે રાખવા જેવું છે? કાઢી નાખવા જેવું છે. દ્રષ્ટાંત સમજવું એમ, કરવા લાયક અને કાઢી નાખવા લાયક. શરીર માટે નહીં, ફરી જે તમને પાછા લઈ જવું છું, શરીર માટે નહીં, કેમ કે શરીરમાં તો કરવાનો પ્રશ્ન જ નથી. સમજાય છે ને? શરીરમાં તો કરવાનો કઈ પ્રશ્ન છે જ નહીં, એ તો દ્રવ્ય જ બદલાઈ ગયું. વાત થાય છે પર્યાયમાં અશુદ્ધતા શુદ્ધતાની વાત છે. પર્યાયની અંદર કે જીવ અજ્ઞાન ભાવે શું કરે છે કે આ જે પર્યાયમાં રાગદ્વેષના વિકારી જે ભાવ થાય ને, હા, એ જે શુભ ને અશુભ પરિણામ થાય છે અજ્ઞાનને કારણે, એ એમ માને છે કે આ દયાદાન પૂજાના જે શુભ ભાવ છે ને હું કરતા અને આ શુભ ભાવ કરવા લાયક છે, કર્તવ્ય માને છે. આટલું સમજાવ્યું પહેલા? હું કરતા અને આ શુભ ભાવ કરવા લાયક છે અજ્ઞાનના કારણે. અને અજ્ઞાન એટલે બરાબર સમજવાનું, અજ્ઞાન એટલે અહીંયા પોતાના આત્મા સંબંધીનું અજ્ઞાન, સ્વભાવ સંબંધીનું અજ્ઞાન. થોડીક જરાક એનાથી આગળ વાત સાંભળો જરાક. આત્મા સંબંધીનું અજ્ઞાન છે ને, દ્રષ્ટાંત યથા યોગ્ય સમજવા. આત્મા સંબંધીનું અજ્ઞાન આત્માનું જ્ઞાન કરવાથી મટે, અને આત્માનું જ્ઞાન કરવા માટે આત્મા જ્યાં વિદ્યમાન હોય ને પર્યાયને ત્યાં જઈને આત્માનો અનુભવ કરવો પડે. જ્યાં હોય ત્યાં જઈને આત્માનું જ્ઞાન કરવું પડે. થોડુંક સમજીએ એ વસ્તુને આપણે, કે જેમ અહીંયા આ બાજુ આ રૂમાલ છે બરાબર છે ને, અને આ બાજુ સમજો કે આ ઘડિયાળ છે, આ બાજુ ઘડિયાળ છે ને આ બાજુ રૂમાલ છે. તો મારે રૂમાલનું જ્ઞાન કરવું છે તે હું આ બાજુ આમ જોયું મેં અને રૂમાલનું જ્ઞાન કર્યું, બરાબર છે કે નહીં? ઘડિયાળનું જ્ઞાન કરજો, હું આ બાજુ લઈ ગયો, મને ઘડિયાળનું જ્ઞાન થયું. મારે જ્ઞાન ઘડિયાળનું કરવું છે ને હું આમ જોઉં છું. આ દ્રષ્ટાંત ચાલે છે, સમજજો. મારે ઘડિયાળનું જ્ઞાન કરું, હું આમ જોઉં છું તે મને ઘડિયાળનું જ્ઞાન થશે નહીં થાય ને, મારે એ એ તરફ લક્ષ્ય કરવું પડશે. હવે વાત સિદ્ધાંતની છે, મારે જ્ઞાન ના ઘડિયાળનું કરવું છે ના રૂમાલનું કરવું, મારે કોનું જ્ઞાન કરવું છે? આત્માનું જ્ઞાન કરવું છે, આત્માનું જ્ઞાન. તો આત્માનું જ્ઞાન કરવા માટે મારે મારી જ્ઞાનની પર્યાય આત્મા જ્યાં વિદ્યમાન હોય ને, જાગતો જીવ જ્યાં ઉભો છે ને, તો ભગવાન આત્મા જ્યાં ઉભો છે ત્યાં મારે મારી જ્ઞાનની પર્યાયને શું કરવી પડશે? આ વર્તમાન જ્ઞાનની પર્યાયને મારે ત્યાં એ એ એ જ્યાં વિદ્યમાન છે ને, એની જ્યાં હાજરી છે ત્યાં મારે જ્ઞાનની પર્યાય લઈ જવી પડશે ને. ત્યારે તો આત્માનું જ્ઞાન કહેવાશે. આ શાસ્ત્ર વાંચી વાંચીને હું આત્માઓ છે આત્માઓ છે આત્માઓ છે આત્માઓ છે તો શાસ્ત્રમાં ક્યાં આત્મા છે? ગુજરાત સમાચાર સંદેશની વાત નથી કરતા આપણે અત્યારે, સમજે? એમાં તો આત્માની વાત જ નથી લખી, તો વિકથા છે. આ તો આ જીનવાણીમાં આત્માની વાતો લખેલી છે, જીનવાણીમાં આત્માની વાતો લખેલી છે, પણ જીનવાણીમાં આત્મા ક્યાં છે? સમીરભાઈ સમજાય છે વાત? જીનવાણીમાં આત્માની વાતો લખેલી છે એમાં આત્મા ક્યાં છે? તો જીનવાણી તો આત્માનું લોકેશન બતાવે છે કે આત્મા અહીંયા છે, અહીંયા બતાવે છે. તો તમે તમારે આત્મા સંબંધીનું અજ્ઞાન ટાળવા માટે, અજ્ઞાનની વાત ચાલે છે ને, જેમ કોઈ પદાર્થ સંબંધીનું અજ્ઞાન હોય તો આના સંબંધીનું અજ્ઞાન છે, ઘડિયાળ જોતા નથી આવડતી, એ સંબંધીનું અજ્ઞાન છે, તો એને એ સંબંધીની તકલીફ જોવામાં આવશે. એમ આત્મા સંબંધીનું અજ્ઞાન હશે તો અનંત દુઃખી જોવામાં આવશે. આત્મા સંબંધીનું અજ્ઞાન એટલે જીવ અનંત દુઃખી. અને આપણે ઘણી વાર કહીએ સિમ્પલ ભાષામાં, મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે રોતડો જીવ. રોતડો શબ્દ તો ખ્યાલ છે ને, આ નાનું છોકરું નથી કારણ, બહુ રોતડું છોકરું છે. મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે રોતડો. પાપનો ઉદય હોય ને તોય રોતો હોય, અને પુણ્યનો ઉદય હોય તોય રોતો હોય. કોણ? જેને આત્મા સંબંધીનું શું છે? અજ્ઞાન. મિથ્યા દ્રષ્ટિ એટલે રોતડો જીવ, સમ્યક દ્રષ્ટિ એટલે ત્રણેય કાળે પ્રસન્ન જીવ. સમ્યક દ્રષ્ટિ એટલે પ્રસન્ન જીવ. સમજાય છે કે નહીં? કેમ? કેમ કે એને આત્માનું જ્ઞાન છે, ને આત્મામાં પ્રસન્નતા છે, આત્મામાં આનંદ છે, આત્મામાં સુખ છે. સાતમી નરકનો નારકી છે, સમ્યક દ્રષ્ટિ છે કે રોતડો નથી? નથી રોતડો. દોલતરામજી કહે છે, છિનમો રત દગધારી કી મોહે રીતિ લગત હે અટાપટી, બાહર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટા ઘટી. ચિનમૂરત દગ ધારી કે મોહે રીતિ લગત હે અટાપટી. આ બધું છે પૂજ્ય ગુરુદેવસિંહ નો ઉપકાર. બાકી ચોથા ગુણસ્થાનમાં જીવની આવી જાતિની પરિણતિ હોય કોણ માને? કે ચોથા ગુણસ્થાનની આ સ્થિતિ છે. બાકી તો બધું કેવી જાતિનું અજ્ઞાન હતું ધર્મના સંબંધમાં પણ. એ કહે છે કે આત્માનું જ્ઞાન કરવા માટે આત્માની જ્યાં હાજરી છે ત્યાં પર્યાયને લઈ જવી પડે. અને આત્માનું જ્ઞાન થયું ને, તો આત્માનું જ્ઞાન થયું તો આનંદનો સ્વાદ આવ્યો, અને આનંદનો સ્વાદ આવ્યો ને તો છ ઢાળાની બીજી ઢાળ આવડી ગઈ. ભલે ત્રિયંજ ગતિનો જીવ કેમ ના હોય, હરણ હોય કે કબૂતર હોય. રાગાદિ પ્રગટયે દુઃખ દેન તિનહી કો સેવત ગિનત ચેન. અજ્ઞાન દશામાં રાગમાં ચેન પણ હું માનતો હતો, અને આત્માનો અનુભવ થતા હવે કહેશે કે જે મંદ કષાયના પરિણામ થાય તો પણ એમાં હવે એને ચેન પડતું નથી. કર્તા કર્મની ભ્રાંતિ નીકળી ગઈ, નીકળી ગઈ છે ને. આમાં બહુ સરસ એક લાઈન છે, છડાળાની પાંચમી ઢાળમાં લખ્યું ત્યાં, આ શ્રવ દુઃખ કાર ઘને રે બુદ્ધિવંત તિન્હે નિરવેરે. આશ્રવ દુઃખકાર ઘને રે, હવે દુઃખદાયક લાગવા માંડ્યા આત્માના આનંદનો સ્વાદ આવ્યો તો. અને એ જ આ શ્લોકમાં કહે છે શરૂઆતમાં જ, અજ્ઞાનના કારણે હું કરતા અને રાગાદિ વિકારી ભાવ મારું કર્મ, અને આ રાગાદિ વિકારી ભાવ સાથે કરતા કર્મ સંબંધ જોડ્યો એટલે તરત જ પેલા કર્મ આઈએ પધારીએ વેલકમ સ્વાગતમ. સમજાય છે કે નહીં? આ લોકાકાશની અંદર 343 ઘન રાજુનો લોક છે, એમાં કારમાણ વર્ગણાઓ ઠસોઠસ ભરેલી છે. ગોમટ સારમાં ગાથામાં આવે છે કે એક લોખંડનો ધગધગતો ગોળો હોય, લોખંડનો પિંડ ગરમ લાલ ચોળ, અને એને પાણીમાં નાખવામાં આવે તો ચારે બાજુથી પાણીને સક કરે છે, ચૂસે છે પાણીને. એમ અજ્ઞાની રાગી દ્વેષી જીવ છે ને, એ રાગી દ્વેષી જીવ કષાયોમાં તપ્તાય માન છે, પર્યાયમાં પર્યાયમાં કષાયમાં તપતાય માનસે તેનું રિઝલ્ટ આવે છે ચારેય બાજુથી આ કારમાણ વૃગણાઓ કર્મ રૂપે પરિણમીને એની સાથે ચોંટે છે, સમજાય છે કે નહીં? અને જીવ સંસારમાં રખડપટ્ટી કર્યા કરે છે, ઇષ્ટોપદેશમાં ગાથા છે. તમે પુદગલનું અભિનંદન કરશો તો પુદગલ તમને ચાર ગતિમાં રખડાવશે, અને તમે ભગવાન આત્માનું અભિનંદન કરશો તો કર્મ આપોઆપ અકર્મ રૂપે થઈ જશે, અષ્ટકર્મથી રહિત અવસ્થા થઈ જશે, સમજાય છે ને? તો અજ્ઞાનને લઈને કર્તા કર્મની પ્રવૃત્તિ અને કર્તા કર્મની પ્રવૃત્તિને લઈને નવા કર્મોનો બંધ થાય છે, આ સાયકલ ચાલુ રહે છે. અને તરત જ 69 પછી 70 ગાથા આવી, 69-70 પછી 71 ગાથા કર્તા કર્મ અધિકારની વાત ચાલે છે ને. 71મી ગાથામાં શરૂઆતમાં લખ્યું, જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થાય છે. બસ જ્યાં આત્માનું સ્વસંવેદન જ્ઞાન થયું, નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન થયું ને, બસ કર્તા કર્મ સંબંધ તૂટી ગયો, છૂટાછેડા થઈ ગયા. અનાદિકાળથી રાગ સાથે છેડા બંધન હતું, છેડા બંધન કહેવાય ને, હા, રાગ સાથે છેડા બંધન હતું. હું કરતાને રાગ મારું કર્મ એ છેડા બાંધ્યા હતા, એની જગ્યાએ શ્રી ગુરુની વાણી સાંભળી અને અંદરમાં સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ કર્યો, નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન પ્રગટ થયું ને, તો રાગની સાથે છૂટાછેડા થયા, છૂટાછેડા થયા અને પર્યાય ભગવાન આત્મા સાથે છેડા બંધન કર્યું. છેડા બંધન જ કહેવાય ને, લગ્ન વખતે છેડા બંધન કરે છે ને, એમાં પર્યાય ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવ સાથે છેડા બંધન કર્યું, અને છેડા બંધન કર્યું તો આત્માના આનંદનો સ્વાદ આવ્યો ત્યાં આગાડી. અને એ જ વખતે રાગ જે છે એ દુઃખદાયક લાગવા માંડ્યો. ભાવ ભાષણ, કાલે ગુરુદેવ શ્રી મોક્ષમાં પ્રકાશકની વાત કરીને પંડિતજી સાહેબને, ભાવ ભાષણ આ માર્ગમાં ભાવ ભાષણની વેલ્યુ છે. આજે પ્રવચનમાં શરૂઆતમાં જ હતું, બધા શાસ્ત્રોના અર્થ કરતા આવડી જાય, કશાય મંદ હોય એની કોઈ કિંમત નથી, ભાવ ભાષણ વેદન. અને આ શ્લોકમાં કહે છે, જરાક જોઈએ આપણે શ્લોક, પહેલા વાંચીએ છે. આવી ગયો સ્ક્રીન પર શ્લોક, 60 નંબરનો શ્લોક છે, જે શ્લોક વાંચીએ છે.
જ્ઞાનાદેવ જ્વલન પયસો રોષ્ણ શૈત્ય વ્યવસ્થા, જ્ઞાનાદેવો લસતિ લવણ સ્વાદ ભેદ વ્યુદાસ, જ્ઞાનાદેવ સ્વરસ વિકસત નિત્ય ચૈતન્ય ધાતો, ક્રોધાદેશ પ્રભવતિ ભેદા ભિંદતિ કર્તુ ભાવમ.
જો પેલી લાઈન છે ને, એમાં લખ્યું છે જ્ઞાનાત એવ, જ્ઞાનાત ઉપર આજે બહુ જ વજન હતું, જ્ઞાનાત નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, જ્ઞાનાત એવ જ્વલન પયસોર ઉષ્ણ શૈત્ય અવસ્થા. આ પાણી ઠંડુ અને અગ્નિ ઉષ્ણ છે એવું જે જ્ઞાન, જેને સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે કે આ પાણી ગરમ છે, સમજાય ને, આ અગ્નિ ગરમ છે અને પાણી ઠંડુ છે, એવી ખબર સાચા અર્થમાં કોને પડે છે? હા, એ કહે છે, પછી આપણે અર્થ કરીશું એના, સમજાય છે. આ પાણીમાં હાથ આ પ્રમાણે મૂક્યો ને, પાણી ગરમ છે ને ઠંડુ છે, મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન થયું ને, પાણી ઠંડુ ને ગરમ, અગ્નિ ગરમ અને પાણી ઠંડુ, તો મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન સાચું નથી, સમજાય છે કે નહીં? હા, આ ગરમનું જ્ઞાન એ ખોટું, મિથ્યા દ્રષ્ટિને આ ગરમ પાણીનું જ્ઞાન પણ ખોટું અને ઠંડુ પાણી છે એનું જ્ઞાન પણ ખોટું, આ એ કેવું છે અહીંયા ગાડી, હા, સમજાય છે. જેમાં કહ્યું ને, આ ઘડિયાળ છે, તો આ મિથ્યા દ્રષ્ટિને ઘડિયાળનું જ્ઞાન થયું કે આ ઘડિયાળ છે ને આ રૂમાલ છે, કે નહીં તમારું જ્ઞાન ખોટું, જાઓ, આ એ કેવું છે, આ ઘડિયાળ અને આ, કે નહીં તમારું જ્ઞાન ખોટું છે, હા, પછી વાત સમજીએ છે ને, પેલે સમજીએ તો ખરે અહીંયા શું કેવું છે. બીજી લીટીમાં બીજું દ્રષ્ટાંત આપ્યું છે, જે આજના પ્રવચનમાં છેલ્લે આપણે ગુરુદેવશ્રીએ વાત કરીને મૂકી, હા, શાક અને લવણનું. જો
જ્ઞાનાત એવ ઉલ્લસતિ લવણ
સ્વાદ ભેદ વ્યુદાસ. એ બીજું દ્રષ્ટાંત આપ્યું. હવે મૂળ સિદ્ધાંતની વાત. જ્ઞાનાત એવ સ્વરસ વિકસ નિત્ય ચૈતન્ય ધાતો. અને સામે હવે બીજું, ક્રોધાદેશ પ્રભવતિ ભેદા ભિંદતી કર્તુ ભાવમ. તો ત્રીજી અને ચોથી લીટીને આપણે અત્યારે પહેલા સમજવાની છે, કેમ કે કલશ ટીકાકાર પાંડે રાજમલજી સાહેબે સૌથી પહેલા ત્રીજી અને ચોથી લીટીનો અર્થ કર્યો છે. સૌથી પહેલા ત્રીજી, પછી એની સાથે ચોથી મેળવી, અને પછી પહેલી લીટી અને પછી બીજી લીટી, એ પ્રમાણે છે બરાબર. હવે જોઈએ નીચે જરાક અર્થ એનો વાંચીએ છે. ખંડાન્વય સહિત અર્થ શું કહેજો. જ્ઞાનાત એવ સ્વરસ વિકસત નિત્ય ચૈતન્ય ધાતો, પછી ક્રોધાદે ચ ભેદા પ્રભવતી. જ્ઞાનાત એવ એટલે એનો અર્થ કર્યો છે શુદ્ધ સ્વરૂપ માત્ર, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ, અનુભવ કરતા જ, શબ્દ વસ્તુ આવે ને, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્તુનો શું કરતા, અનુભવ કરતા. પહેલી વાત અહીંયાથી ઉપાડી છે. અને આનું જ નામ આગળ જતા આપ્યું છે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. હા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો શું કરતા, શબ્દ શું મૂક્યો છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્તુ માત્રનો શબ્દ શું મૂક્યો છે, અનુભવ કરતા. બનાર સિદ્ધાર્થી લખ્યું ને, અનુભવ ચિંતા મણિ રતન અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. તો અહીંયા જે આખી વાત ઉભી થાય છે, અનુભવથી થાય છે. જગતમાં કે અનુભવ એ મોટો શિક્ષક છે એવું કહેવાય છે. અહીંયા આત્માના અનુભવની વાત છે. એટલે પહેલા જ કહ્યું કે શાસ્ત્રથી આત્માને જાણ્યું એની વાત નથી આ. શાસ્ત્રથી આત્માને જાણ્યું નહીં, સ્વ સંવેદન પૂર્વક સંચેતન થયું. 38 નંબરની ગાથા, ભાવક ભાવને ગેય ભાવથી ભેદ જ્ઞાન થયું. અને એવા અનુભવી જીવની વાત છે એ શું જાણે છે. જુઓ, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે. અને કેવો છે આ ભગવાન આત્મા, અવિનશ્વર છે. અંદરમાં જ્યારે જે બોલે આજ અમારો ઉપયોગ પલટ્યો, તો આત્માના દર્શન થયા, તો એકમાત્ર જ્ઞાનાનંદ સ્વભાવી ચૈતન્ય સ્વભાવી આત્માનો અનુભવ થયો. અને કેવો અનુભવ આવ્યો, કે અનાદિ અનંત ટંકોત્કીર્ણ શાશ્વત રહેવા વાળો હું તત્વ છું. ક્ષણિક એક સમયની પર્યાયમાં, સમજો, ક્ષણિક અંતર્મુખ વડેલી એક સમયની પર્યાયમાં ભલે ભાવશ્રુત જ્ઞાન છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, પણ એ ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાયમાં હું અનાદિ અનંત ટકવા વાળું તત્વ છું. જે ગુરુદેવસિંહ માંગલી છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર, તો હું પરમાત્મા છું એમ નક્કી કરતો પર્યાય જ્યાં અંદરમાં અભેદ થઈ ને, તો આ જે પરમાત્માની વાત છે એ બહિરાત્મા અંતરાત્મા જે પરમાત્મા અવસ્થાના ભેદ છે એની વાત નથી આ. જેમ કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ આપણે એક સમજો કે રસ્તા ઉપર ચાલીએ છીએ અને કોઈક મકાન જોયું, અને આ મકાન જો અથવા તો અહીંયા કોઈ પણ બધા વ્યક્તિ બેઠેલા છે ને, અને હું કહું ભાઈ આ ભાઈને જોયા અમે, આશરે આટલી ઉંમર હશે એમની, ખ્યાલ આવે છે આટલી ઉંમર હશે, તો એક સમયની પર્યાયમાં મેં જોયું અને નક્કી કર્યું કે ભાઈ આશરે સમજો કે 40 વર્ષની ઉંમર હશે કે 50 વર્ષની હશે, અને હજુ 31 વર્ષ રહેશે, એવું આપણે અનુમાન તરત જ કરીએ છીએ. એવી રીતે આ વર્તમાન જ્ઞાનની પર્યાય અંદરમાં આત્માના અનુભવ થાય છે ને, તો અનુભવ થાય છે ત્યાં તરત જ એ ભાવશ્રુત જ્ઞાનમાં એ નિર્ણય થયો કે હું અનાદિથી છું ને અનંત કાળ સુધી રહેવા વાળું તત્વ છું, અનાદિ અનંત ટકવા વાળું તત્વ. અને આના બળે નિર્જરાધિકારમાં સમયસારમાં ઘણું લખ્યું છે કલશને શ્લોકમાં, ટંકોત્કીર્ણ એક ગાયક ભાવ છું. તો સીધી સિમ્પલ વાત કરું ને, સાથે ભય ટળી ગયા. अनादि अनंत पणा नो स्वीकार आयो तो सम्यक दृष्टि जीव ने साते भय टड़ी गया। आलोक भय, परलोक भय, मरण भय, वेदना भय, अकस्मात भय, अगुप्ति भय, अरक्षा भय, बधु टड़ी गयो। એટલે સૌથી પહેલી વાત અહીંયા અસ્થિતિ ઉપાડી છે, શું કહે છે જુઓ, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અને લખ્યું નિત્ય એટલે અવિનશ્વર છે, એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને હવે સામે બીજી પાર્ટી તેનું અને ક્રોધાદેચ તેનું અને સમસ્ત પછી શું લખ્યું છે સમસ્ત પછી શું લખ્યું છે સમસ્ત અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામનું ભિન્નપણું થાય છે। આ રાગથી આત્માને જુદો કરવાનો ઉપાય પણ બતાવી દીધો અહીંયા ગાડી। ગઈકાલના સ્વાધ્યાયમાં એક વાત હતી ને, અને ગુરુદેવશ્રી વારંવાર કહ્યું અહીંયા અશુદ્ધતામાં સમજો, અશુદ્ધતામાં હિંસા, ઝૂઠ, ચોરી, કુશીલ જે બધા પાપના પરિણામ છે ને, અશુભ ભાવ, એ તો અશુદ્ધતા છે। તો પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર જયારે અશુદ્ધતાની વાત આવી ત્યારે અશુદ્ધતાની વાત કરતા હંમેશા તમે જોશો ને તો દયા, દાન, પૂજા, ભક્તિનો ભાવ સમજાય છે કે ને, જાત્રા કરવાનો ભાવ, મંદિર બનાવવાનો ભાવ, એ બધો શુભ ભાવ છે, એ બધો અશુદ્ધતામાં જાય છે, એ બધો અશુદ્ધતામાં જાય છે। ગઈકાલના સ્વાધ્યાયમાં એક સારી વાત હતી, જો આપને ખ્યાલ હોય તો, મોટા પંડિતોની વચ્ચેનો ઝઘડો હતો, તમને ખ્યાલ હોય તો, હા, બહુ સરસ વાત હતી। મક્ખનલાલજીએ એમ કહ્યું, કેમ કે મક્ખનલાલજીને આ વાત બેસતી નહોતી, એક મક્ખનલાલજી પંડિતજી થયા, એ મક્ખનલાલજીએ એમ કહ્યું કે શુભ ભાવ છે એ મોક્ષનો માર્ગ છે। સાંભળજો જરાક, આ એની વાત ચાલે છે ને, શુભ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય, મક્ખનલાલજી આવું કહ્યું। ત્યારે એક પંડિતજી કૈલાસચંદજી થયા, સિદ્ધાંત શાસ્ત્રી, જેમને આ વાત ગળે ઉતરી ગઈ, હકાર આવી ગયો, એમને એમ કહ્યું, પેલા મક્ખનલાલજી એમ કહ્યું કે શુભ ભાવ છે બંધનું કારણ છે, શુભ ભાવ છે મોક્ષનું કારણ છે। કૈલાસચંદજીએ કહ્યું કે નહીં, શુભ ભાવ જે છે બંધનું કારણ છે, હે છે, શુભ ભાવ હે છે બંધનું કારણ છે। ત્યારે મક્ખનલાલજીએ એમ કહ્યું કે જે શુભ ભાવને મોક્ષનો માર્ગ નથી માનતા અને જે શુભ ભાવને હે માને છે, હે માન, એ મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે। ત્યારે પંડિતજી કૈલાસચંદજીએ જવાબ આપ્યો કે તો પછી એનો અર્થ એવો થયો કે ભગવાન કુંદકુંદ આચાર્ય દેવે સમયસાર પરમાગમની અંદર શુભ ભાવને હે કહ્યો છે, તો શુભ ભાવને હે કહ્યો છે તો શું કુંદકુંદ આચાર્ય દેવને તમે અજ્ઞાની માનશો, મિથ્યા દ્રષ્ટિ માનશો? વાત સમજાય છે આખી બંને? હા, અને આ વાત જે કહ્યા પછી પૂજ્ય ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી, મારે તો એના ઉપર પણ તમને થોડું ધ્યાન આકર્ષિત કરવું છે। ગુરુદેવશ્રી કહ્યું કે આ પંડિતો વચ્ચે પણ આ બધા ઝઘડા ચાલુ થયા ને, એ ઝઘડા અહીંયાથી જયારે આ સોનગઢથી જયારે આ વાત બહાર આવી ને કે પુણ્યમાં ધૂળે ધર્મ ના થાય, શુભ ભાવ એ બંધનું કારણ છે, ત્રણ કાળમાં પુણ્યના પરિણામથી ધર્મ થાય નહીં, આવો શુભ ભાવનો જયારે નિષેધ કરવામાં આવ્યો ત્યારે આ વાત હવે બહાર આવી કે એની અંદર આ ચર્ચા પણ ચાલી। એનો અર્થ એ થયો કે ગુરુદેવસિંહના ઉદય પહેલા આ પુણ્ય ભાવ બંધનું કારણ છે, હે છે, સંસારનું કારણ છે, એવી ખુલીને કોઈ ચર્ચા કરવા વાળું પણ હતું નહીં। આ ચર્ચા એટલા માટે બહારમાં આવી કે હવે આ ચર્ચા પણ આવી, વિદ્વાનો અંદરમાં ચર્ચા કરવા લાગે કે નહીં, આમ છે કે આમ છે કે આમ છે, સમજાય છે કે નહીં? આના ઉપરથી સમજવાની જે આ શુભ ભાવની અંદર જીવને જે અંદરમાં ગલગલિયા થાય છે ને, અંદરમાં ઉપાદેય બુદ્ધિ રહે છે, અરે વધારે શું કે અનંતવાર જીવે દ્રવ્યલિંગ ધારણ કર્યું ને, બસ ત્યાં તો ભૂલો પડ્યો। એટલે આગળ એક શબ્દ, કઠણ શબ્દ આવ્યો, ગુરુદેવશ્રી વારંવાર વાતને યાદ કરી લખ્યું છે, ભેદ જ્ઞાન થવું કઠણ પડે છે, આને રાગથી છૂટા પડવું કઠણ પડે છે। હા, છઠ્ઠી ગાથામાં લખ્યું ને ત્યાં આગળ, કષાય ચક્રનું મટવું દુરંત કષાય ચક્ર, દુરંત કષાય ચક્ર મટવું કઠણ છે, અશક્ય નથી, શુભ ભાવ થી ભેદ વિજ્ઞાન થવું અશક્ય નથી, પણ કઠણ છે એમ શબ્દ લખ્યો. કઠણ છે, વાંચીએ છીએ આપણે આગળ જો. એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામનું ભિન્નપણું થાય છે, બંને ભિન્ન ભિન્ન છે એ પ્રમાણે ખ્યાલમાં આવે છે. ભાવાર્થ આમ છે કે સાંપ્રત એટલે હાલમાં જીવ દ્રવ્ય રાગાદી અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યું છે. વર્તમાનમાં પર્યાયમાં અશુદ્ધતા છે, આ પણ ગુરુદેવશ્રી કેટલું ગુંટાવ્યું વારંવાર. પર્યાયમાં જો વર્તમાનમાં અશુદ્ધતા ના હોય, સંસાર ના હોય, તો પછી આ ઉપદેશ આપવાની કોઈ જરૂર છે નહીં. એક એક વાત બરાબર સમજે. પર્યાયમાં અશુદ્ધતા છે, વિકાર છે, પણ પર્યાયમાં છે એથી કરીને કોઈ દ્રવ્યમાં માને તો ખોટી વાત છે, અને પર્યાયમાં છે તો કર્મ એ કરાવી છે એમ માને તો પણ ખોટું છે, અને પર્યાયમાં નથી માનતો તો પણ ખોટું છે. એક આવે છે ને, તેરી શુદ્ધતા બી બળી અને તેરી અશુદ્ધતા બી બળી. પર્યાયમાં આ વખત જયારે અશુદ્ધતા જે છે એ જ વખતે દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે. જો સમજો ભાઈ, અહીંયા જે ભેદ વિજ્ઞાનની વાત લખી છે ને, ભેદ જ્ઞાનની, કાલે પણ સાંજે પણ થોડી વાત કરી હતી. સમયસારની ત્રીજી ગાથા, સમયસારની 72 ગાથા અને સમયસારની 6 ગાથા, આ ત્રણે તમે સમજશો થોડુંક આખું એક સ્ટેપ ખ્યાલ આવશે. સમયસારની ત્રીજી ગાથામાં તો બે દ્રવ્યોની ભિન્નતા બતાવી દીધી, બરાબર છે કે નહીં? સમયસારની 72 ગાથા પાસે આવે આપણે, 72 ગાથા, તો અહીંયા જે લખ્યું રાગથી આત્મા જુદો છે અને ભેદ વિજ્ઞાનની ગાથા છે. તો રાગના જે બધા માઇનસ પોઈન્ટ છે ને, વિકારી ભાવના જે બધા માઇનસ પોઈન્ટ છે એ ત્યાં બધા બતાવે. આગળ પાછળની ગાથામાં 74 પણ બતાવ્યું કે અશુચિ પણ વિપરીતતા, આગળ પણ કહ્યું કે અધ્રુવ છે એ પ્રમાણે એની બધી વાતો કરી કે વિકારી ભાવ આવો છે એની વાત કરી, અને એની સામે ભગવાન આત્મા ભિન્ન છે એની વાત કરી. ત્યાં રાગથી આત્મા જુદો બતાવ્યો, બરાબર સમજો, રાગથી આત્મા જુદો. અને 6 ગાથામાં જયારે આવ્યા ને, તો 6 ગાથામાં જયારે આવ્યા ત્યારે ખાલી રાગ નહીં, 6 ગાથામાં કહ્યું કે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. તો 72 ગાથા અને 6 ગાથામાં ફરક આટલો છે. 72 નંબરની ગાથામાં કર્તાનું કર્મ બતાવવું છે ને, કે આ રાગાદી વિકારી ભાવ જે છે એ ભગવાન આત્માનું કર્મ નથી, કર્મ નથી. અને નિર્મળ જે પર્યાય, શુદ્ધ પર્યાય જે આત્માના આશ્રય પ્રગટ થાય છે આત્મા કરતા, ને એનો શુદ્ધ પર્યાય કર્મ છે, કરતા કર્મ સંબંધમાં એ બતાવ્યું ત્યાં આગળ. ત્યારે 6 ગાથાની અંદર આત્મા કરતા ને નિર્મળ પર્યાય કર્મ એ નથી બતાવવું ત્યાં. જે 11 ગાથામાં કહ્યું પરિણામ માત્રથી ભગવાન આત્મા ભિન્ન છે, તો 6 ગાથાની અંદર દ્રષ્ટિનો વિષય બતાવવો છે, ખાસ આ સમજમાં. 6 ગાથામાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે. સમયસાર કરતા કર્મ અધિકારમાં મુખ્ય રૂપી આ આત્માને કરતા બતાવ્યું, પણ એનું કરતાનું કર્મ શું, કે અજ્ઞાનને લઈને જીવ રાગદ્વેષ આદિ વિકારી ભાવ થાય છે એને પોતાનું કર્મ માને છે. આ જ શ્લોકોમાં આગળ બનારસી દાજી બહુ જ એક સરસ શબ્દ વાપર્યો, સમજો, કે સમ્યક દર્શન થયા પછી, જે આપણે શરૂઆતમાં જ પહેલા વાત કરી કે સમ્યક દર્શન થયા પછી સાધક દશામાં સમ્યક દ્રષ્ટિ જીવને રાગ રહેશે ખરો કે નહીં? પર્યાયમાં રાગ રહેશે ખરો. તો ગુરુદેવજીના શબ્દ રાગનો રાગ નથી, રાગનો રાગ નથી. હવે અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ થયો ને, તો આખી લાઈન બદલાઈ ગઈ. હું જ્ઞાતા, આજે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન, જેને અહીંયા પ્રજ્ઞા છેણી વાળી ગાથામાં લખી છે, 294 ગાથા પ્રજ્ઞા છેણી. પ્રજ્ઞા છેણી એટલે ખ્યાલ આવે છે ને, પ્રજ્ઞા છેણી. ચડાડામાં પણ લખ્યું, જીન પરમ પૈની સુબુદ્ધિ છેણી ડારી અંતર ભેદિયા. આ પ્રજ્ઞા છેણી, આ ભગવાન આત્મા અને આ રાગ, રાગ અને ભગવાન આત્મા બંને અલગ અલગ તત્વ છે, એના વચ્ચે પ્રજ્ઞા છેણી પટકવાની, બરાબર? શાંતિથી સમજ જોઈએ કે એક વાત, પ્રજ્ઞા છેણીને અંદરમાં પટકવાની છે. પ્રજ્ઞા છેણી એટલે અંતર્મુખ વળેલું જ્ઞાન, પ્રજ્ઞા શ્રેણી એટલે શું? અંતર્મુખ વળેલું જ્ઞાન. શું? અંતર્મુખ વળેલું જ્ઞાન. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર શોધી કાઢ્યું. જે કૃપાળુ દેવની એક લાઈન બધાને ખ્યાલ હશે કે અનાદિકાળથી જે જ્ઞાન સામે ચિત્ર પટશે, અનાદિકાળથી સાંભળજો, જે જ્ઞાન ભવ હેતુ થતું હતું. શું કહ્યું સોમિલભાઈ? અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, એ જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતા ભવ નિવૃત્તિ સ્વરૂપ થયું. એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને અત્યંત ભક્તિથી નમસ્કાર. સાંભળો શાંતિથી વાત. અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, માને જ્ઞાનની પર્યાય આપણે ઉત્પન્ન નથી કરવાની. એ સરસ મજાની વાતો છે. આ જાગતો જીવ ભગવાન આત્મા એને પરમેશ્વર બનાવવાનો નથી, અંદરમાં પોતાનો શુદ્ધાત્મા છે એને પરમેશ્વર બનાવવાનો નથી. એ તો અંદર પરમેશ્વર તરીકે હાજરા હજુર છે, અને એને જાણવા વાળી પર્યાયને ઉત્પન્ન નથી કરવાની. એને જાણવા વાળી પર્યાયને ઉત્પન્ન ક્યાં કરવાની છે? સત્રડાર ગાથા. દરેક સમયે સ્વપર પ્રકાશક જ્ઞાનની જે પર્યાય છે ને, એ જાણવા વાળી પર્યાય ઉત્પન્ન પણ થઈ રહી છે. સમજે? પણ અનાદિકાળથી અજ્ઞાની જીવ પોતાને વોટ આપવાની જગ્યાએ વોટ કોને આપે છે? આસ્ત્રવ તત્વને, અજીવ તત્વને વોટ આપે છે. સમજાય છે કે નહીં? એ તરફ લક્ષ્ય કરે છે, એમાં એકત્વ બુદ્ધિ કરે છે. એક તમને સિમ્પલ પ્રશ્ન પૂછું કે તમારો જે દીકરો છે પાંચમા છઠ્ઠા ધોરણમાં જાય, પછી તો હવે તો સ્કૂલમાં બધી બેન્ચ બધું ભણવાનું આવી ગયું ને, એ પ્રમાણે ભણવા માટે જાય, પહેલી વાર સ્કૂલમાં જાય અને પછી ભણીને આવે, એટલે પછી આપણે પૂછીએ કે બેટા તું કઈ બેન્ચ ઉપર બેઠો હતો? 10 બેન્ચ હોય ને, બેટા તું કઈ બેન્ચ ઉપર બેસતો? અને દીકરો તમને એમ કહે કે પપ્પા હું તો છેલ્લી બેન્ચ ઉપર બેઠો હતો. તો બોલો તમને શું થશે? પપ્પા હું તો છેલ્લી બેન્ચ ઉપર બેઠો હતો, તમને ગમશે કે નહીં ગમે? બધા કેમ આમ કરો છો? હા, કેમ છેલ્લી બેન્ચ ઉપર ટીચર બરાબર બોલે છે, સંભળાય છે, નથી સંભળાતું એવું નથી કહેતો, બરાબર સંભળાય છે. છેલ્લી બેન્ચ ઉપર બેસે શું વાંધો ભાઈ? હા, સમજે કે છેલ્લી બેન્ચ ઉપર કોણ બેસે છે? શૈલેષભાઈ તમને ખબર નથી? હા, છેલ્લી બેન્ચ ઉપર બેસવા વાળા હોય છે ને, એ તોફાની હોય, વ્યસની હોય, ડામીસ હોય, એમની કમ્પ્લેનો આવતી હોય, એલસી પણ મળવાની પૂરેપૂરી શક્યતા રહે, કશું ભણશે નહીં. એટલે પહેલું પૂછે કે બેટા તું કઈ બેન્ચ ઉપર બેસતો હતો? કે છેલ્લી બેન્ચે. તો કે નહીં બેટા, આપણે છેલ્લી બેન્ચ ઉપર નહીં બેસવાનું, આપણે પહેલી બેન્ચ ઉપર. નહીં, આપણે એમ કહે કે બેટા પપ્પા હું પહેલી બેન્ચ ઉપર બેસ તો બરાબર છે. સમજાય છે કે નહીં? એમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા છે ને પહેલી બેન્ચ છે. આ શુદ્ધાત્મા ચૈતન્ય દેવ છે પહેલી બેન્ચ છે, અને રાગાદી વિકારી ભાવ છે ને, અશુદ્ધ જે ભાવ છે છેલ્લી બેન્ચ છે, છેલ્લી બેન્ચ, લાસ્ટ બેન્ચ. હવે રહી આપણી આ એક સમયની પર્યાય, આ એક સમયની પર્યાય કોના ઉપર બેસે છે, કોની સાથે ફ્રેન્ડશીપ કરે છે, સમજે, એ નક્કી કરવાનું છે. હા, અને સીધી વાત છે ને, છેલ્લી બેન્ચ ઉપર એની મિત્રતા કરશે ને તો આખી જિંદગી મજૂરી કરવી પડશે. નથી કહેતા જગતમાં બેટા ભણો નથી, જે પેલા બાપા મજૂરી કરતા હોય ને, કડિયા કામ વગેરે મજૂરી કરતા હોય તો છોકરાને કે બેટા ભણો, નહીં તો અમારી જેમ આખી જિંદગી મજૂરી કરવી પડશે. મજૂરી, ભણો ભણો, સમજાય છે? નહીં તો મજૂરી કરવી પડશે. હા, એમ અહીંયા પણ શ્રી ગુરુ કહે છે કે આત્માના અનુભવનું ભણતર કરો, આત્માને ભણો, નહીં તો ચાર ગતિમાં રજડપાટ કરો છે, મજૂરી કરવી પડશે. વિકલ્પોની મજૂરી કહ્યું ને, ક્યાં ક્યાં ન જાણે કેવી કેવી પર્યાયમાં અંતર મુહૂર્તમાં 66,336 વાર મરણ કરી નાખે છે જીવ. એક વખત મરણ ના થાય એટલે ખિસ્સામાં એક ટેબ્લેટ રાખશે. સમજાય છે કે નહીં? અહીંયા રાખે છે ને ખિસ્સામાં એક ગોળી. શું કામ રાખો છો? શું કામ રાખવી પડે છે? હા, ડોક્ટર કહે છે તરત જ શું મૂકી દેવાનું? જીભ નીચે મૂકી દેવાનું. ના મૂકે તો શું થાય? ના મૂકે તો શું થાય? સુમિલભાઈ શું થાય? ના મૂકે, જીભ નીચે ના મૂકે શું થાય? મરી જવાય. સમજાય છે કે નહીં? હા, એને મરવું નથી. મરણ પ્રત્યે કેટલો સંવેદનશીલ છે. મોર્નિંગ વોક કરે, ઇવનિંગ વોક કરે, જીમમાં જાય, શીર્ષાસન કરે, આમ કરે, એવું શું કહેવાય બધું, જે કઈ નવું નવું નીકળ્યું ને જીમમાં, પેલું આમ કહે તો આમ કરે, આમ કહે તો આમ કરે, આમ કહે. હવે એ જે શીખવા વાળો હોય એના જ લખવા થઈ ગયેલા, શીખવાડતા શીખવાડતા, તમને શું કહું, એના જે કોચ હોય ને, શીખવાડતા હોય ને, આમ કરીને આમ ને આમ હાથ રહી ગયેલા હશે. હવે શું કહીએ? હા, સમજાય છે કે નહીં? આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી 91 વર્ષની દેહની સ્થિતિમાં કોઈ દિવસે સ્વપ્ને પણ વિચાર કર્યો નથી ને છેલ્લે સુધી અવિરત ધારા એ કેવો ધોધમાર વરસાદ કરીને, આ તો શરીર રહિત થવાની વાત છે, ત્યાં શરીરને આવું રાખો ને આવું રાખો વાત જ ક્યાં આવે છે, આ સમજાય છે કે નહીં? તમે થોડું મેડિટેશન કરવાનું રાખો, તમને કોલેસ્ટ્રોલ નહીં આવે, ભલા માણસ અહીંયા તો એ ધ્યાનમાં ફળમાં શરીર જ નથી મળતું, કોલેસ્ટ્રોલ તો શરીર હોય તો આવે ને, કોલેસ્ટ્રોલ ના આવે ને, તમારે બીપી ના આવે ને, શું બીજું જે કહેવાય ને, ડાયાબિટીસ ના આવે, તમે આમ કરો ને આમ કરો, તમારે આ તો તમે ભૂલી જ જજો, ભૂલી, અરે અમારે એને ભૂલી જ જવું છે, અમારે તો આત્મા યાદ કરવો છે, અમારે ભૂલી શું ભૂલી જજો, તું શું શીખવાડતો હતો અમને, સમજાય છે કે નહીં? હા, અમારી પાસે તો આ રહ્યા કૃપાળુ દેવ, જુઓ ને એમનો ચિત્રપટ જુઓ ને, હા, એક દેહ ધારણ કરીને મોક્ષે જવા વાળા છે કે નહીં? આ તો શરીર રહિત થવાની વાતો ચાલે છે, ત્યાં શરીરે સાચવવાની વાત જ ક્યાં આવે છે? અરે ગાથા તો રાગ અને આત્માના ભેદ વિજ્ઞાનની છે, રાગ અને આત્માના ભેદ વિજ્ઞાનની છે, શરીર તો આખું દૂરની વસ્તુ રહી ગઈ, એમાં તારું કશું ચાલતું તો છે નહીં. હા, અને આ બધા ડોક્ટરો વગેરે તો બધા ગપ્પા મારે છે મોટા ભાગના, હવે શું કહું તમને, હવે મોટા મોટા ડોક્ટર, એક ડોક્ટર એમ કહે છે, અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે તમારે રોજ બે અખરોટ ખાવાની, હવે હમણાં છેલ્લે એવું ડોક્ટર કહે છે અખરોટ તો બિલકુલ તમારે ભૂલી જ જવાની, અલ્લા અખરોટ તમારે ભૂલી જવાની, પેલા એમ કહેતા અખરોટ ખાવાની, હા હવે કહે છે અખરોટ તો બિલકુલ તમારે, અખરોટમાં તો બહુ ઓઇલી હોય છે ને, ફલાણું હોય છે, ઢીકણું હોય છે, અલ્લા તમે પેલા નક્કી તો કરો, લોકોને શું કામ ઠગો છો તમે, આ આ પેલું ટૂથપેસ્ટમાં આવતું હતું ને પેલા ફ્લોરાઇડ યુક્ત, અને પછી ખબર પડે ફ્લોરાઇડ તો નુકસાન કરે છે, તો ફ્લોરાઇડ મુક્ત લખી દીધું, એમને શું યુની જગ્યાએ મૂત કરવાનું છે ને જાહેરાતમાં, લોકો તો ઠગાવાના જ છે, આજે ઠગાવાની વિદ્યાથી છૂટવાની વાત છે એની વાતમાં તો ભરોસો નથી, અને ભગવાનના દર્શન પૂજન કરીને જાય ને રસ્તામાં મેડિકલ સ્ટોરમાંથી પેલી ફ્લોરાઇડ યુક્ત વાળી આપજો ને, મુક્ત વાળી આપજો ને, લઈને ઘસીને ચેક કર, આખી જિંદગી પેસ્ટ બદલે ને શેમ્પુ બદલે પણ ગુણસ્થાન બદલવાનો ભાવ ના આવે, એને સમજાય છે કે નહીં? હા હા, ગુણસ્થાન બદલવાનો ભાવ ના આવે, હા એ જો કરે, અરે કહે છે કે આ તો આ લુંચન કરવા માટે મળ્યા, રાખવાના જ નથી ને, તો આને ક્યાં આમથી આવા, આને કાલે જતા ને ગુરુદેવ આમ ને આમ બધા પટિયા પાડ પાડ કરે, ગુરુદેવશ્રી તો બોલે કે તમારા દર્પણ શબ્દ પણ ગુરુદેવશ્રીને યાદ નથી આવતું, પેલા કાચમાં જોવે અને કાંસકો યાદ ના આવે, એ કે તમારું શું કહેવાય, દાંતિયો દાંતિયો, વિચાર તો કરો ગુરુદેવસિંહ કે અમને આવા બધા તમારા સંસારના શબ્દો પણ યાદ ના, અને આના તો ઘરની અંદર પેલા હજામના ત્યાં કાંસકો, એના કરતા તો અડધા કાંસકા તો આના ઘરમાં મૂકેલા હોય, સમજાય છે કે, અડધું તો એના ઘરમાં બધું ભરેલું હોય, હવે એવા જીવોને હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, એને હૃદયમાં આ વાત જવીને બહુ મુશ્કેલ વાત છે, બહુ મુશ્કેલ વાત તો છે ઊંચી, પણ એને પચાવવા માટે ગુરુદેવશ્રી કહે છે ભાઈ ચક્રવર્તીની ખીરને પચાવવા માટે એવી હોજરી જોઈએ, વાસુદેવના કેસરિયા લાડુ પચાવવા માટે એવી હોજરી જોઈએ, આવી તત્વની ઊંચી વાત છે ને અંદરમાં પરિણમનમાં લાવવા માટે, જે મંદિરમાં ભગવાન બિરાજમાન કરવાનો, પહેલા વેદીની શુદ્ધિ થાય છે પછી ભગવાન બિરાજમાન થાય છે, જ્યાં હજુ તો છન્નું ગાથામાં પ્રવેશ સમયસારમાં મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે, હજુ આમાં ને આમાં મૂર્છાયેલો હોય તો પછી અંદરમાં રાગથી આત્મા જુદો તો તારે હજુ કેટલી કવાયત કરવાની બાકી રહે છે, સમજાય છે કે નહીં? હા, ગુરુદેવશ્રી તો કહે છે જીમમાં નહીં, આ જીવમાં જાઓ, આ જીવ જીમ નહીં, જીવમાં જાઓ ને અંદર, અંદરમાં જીવમાં, તો જિંદગીમાં ક્યારેય જીમમાં નહીં જવું પડે, સમજાય છે કે નહીં? હા હા, કોઈ પણ નવા બિલ્ડિંગમાં ફ્લેટ વગેરે લેવો આ કરો તો પાણીની 24 કલાક ફેસિલિટી છે કે નહીં? અલા તારે 24 કલાક જોવે, 24 કલાકમાં તારે કેટલું મતલબ અવ્યક્તપણે જીવ કેટલા પાપના પોટલા બાંધી લે, સમજાય છે કે નહીં? એની તૃષ્ણા કેટલી ભરેલી છે અંદરમાં, હા હા, સમજો એક એક વસ્તુ બહુ હા છે બધી એ પ્રકારની વાતો, થોડીક સમજો શાંતિથી. તો અહીંયા કહે છે બનારસી દાસજીએ પણ લખ્યું અને આપણે એમાંથી થોડી વાત પણ કરી પણ ખરી, કે સમ્યક દર્શન થતા, સમજો સમ્યક દર્શન થતા, સ્વાનુભૂતિ થતા, આ પેલા અજ્ઞાન દશામાં હું કરતા અને રાગાદી વિકારી ભાવ મારું કર્મ એ પ્રમાણે કરતા કર્મ સંબંધ હતો, જ્યાં અંદરમાં આત્માની અનુભૂતિ થઈ, સ્વાનુભૂતિ થઈ ને એ વખતે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો પરિચય થયો ને, તો હવે છે કે હું જ્ઞાતા અને રાગાદી વિકારી ભાવ રહ્યા ખરા, હજુ પૂર્ણ વિતરાગ દશા નથી થઈ ને, એટલે રહ્યા ખરા, પણ હું જ્ઞાતા અને રાગાદી વિકારી ભાવ મારા જ્ઞાનનું પરગને, જે 12મી ગાથાની આ કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, જ્ઞાતા ગે સંબંધ રહ્યો, ગે જ્ઞાયક સંબંધ, કરતા કર્મ સંબંધ નીકળી ગયો, કરતા કર્મ સંબંધ નીકળી ગયો. અને એના માટે બનારસી દાદી સાહેબે શબ્દ વાપર્યો છે તમાશગીર શબ્દ વાપર્યો છે. સમ્યક દ્રષ્ટિ માટે કયો શબ્દ વાપર્યો છે? તમાશગીર. હું છંદ વાંચીને જરાક વાંચ્યું છું બનારસી દાદીને છંદ એટલે અને આગળના છંદમાં એમની વાત મૂકી છે બનારસી દાદજીએ. સાંભળજો જે ગઈકાલે છંદ ચાલ્યો ને એમાં ભેદ વિજ્ઞાની જીવ કર્મનો કરતા નથી માત્ર દર્શક છે. અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો રસાસ્વાદ આવ્યો પછી ભલે રાગ રહ્યો તો રહ્યો, રાગ રહ્યો તો રહ્યો પણ જાણેલો પ્રયોજનવાન. કરતા કર્મનો ટ્રેક આખો નીકળી ગયો, રાગનો રાગ નીકળી ગયો ત્યાં આગળ. શું કે સાંભળજો. જૈસે રાજ હંસ કે વદન કે સપરસત દેખીએ પ્રગટ ન્યારો છીર ન્યારો નીર હેમ તૈસે સમ કીતિ કી સુદ્રષ્ટિ મેં સહેજ રૂપમ ન્યારો જીવ ન્યારો કર્મ ન્યારો હી શરીર હેમ જબ શુદ્ધ ચેતન કો અનુભવ અભ્યાસે તબ ભાસે આપુ અચલન દુજો ઓર સીર હેમ પૂરવ કરમ ઉદે આઈ કે દિખાઈ દે પૂરવ કરમ ઉદે આઈ કે દિખાઈ દે કરતા ન હોય તિન કો તમાશ ગીર હેમ. શું કહ્યું? આ રાગ દ્વેષાદી વિકારી ભાવ થાય ને કરતા ન હોય તિન કો તમાશ ગીર હે. તમાશ ગીર એટલે જાણનાર દેખનાર. તમાશ ગીર એટલે ખ્યાલ આવે, દ્રષ્ટાંત સમજો. રેલવે સ્ટેશન પર આપણે ઉભા છીએ, રેલવે સ્ટેશન પર ઘણા બધા પ્લેટફોર્મ પર બધા ઉભા છે ને, આપણે પણ આપણી બેગ મૂકી છે, થેલો મૂક્યો છે, બધા બધા ઉભા છે. રેલવે સ્ટેશન પર કેટલાક ઉઠાવ ગીર પણ હોય. ગુરુદેવસિંહના શબ્દો છે ઉઠાવ ગીર. કયો શબ્દ? ઉઠાવ ગીર. મોટે ભાગે તો સ્ટેશન પર બધા પોતાનું લગેજ લઈને હોય, મોટા ભાગે દ્રષ્ટાંતમાં સમજવું પેલા. તમાશગીર છે, બધાનું જોવે છે, જોવે છે ટ્રેન આવી ગઈ બધા સામાન. પણ કેટલાક ઉઠાવ ગીર હોય, તમે આમ જોયા ને મોબાઈલ પર વાત કરવા માટે ગયા આમ જોયું તો બેગ ગઈ, એને શું કહેવાય? ઉઠાવ ગીર. સમજાય છે ને? કેમ કે એને બીજાની બેગને ઉઠાવી લીધી હતી બીજાની અને લઈ લીધી પોતાના તરીકે, થઈ ગયો ઉઠાવ ગીર. શું સમજ્યા બોલો? સમજ્યા? સમજાય છે કે નહીં? એમ એમ પૂર્વના પુણ્યના ઉદયથી, પૂર્વના પુણ્યના ઉદયથી બહારમાં લાડી વાડી ગાડી બાગ બગીચા સંયોગો બધા બહારમાં જોવામાં આવે ને, એ જોવામાં આવે એનો માલિક પૂદગલ છે. એનો માલિક કોણ છે? પૂદગલ છે. અને સમ્યક દ્રષ્ટિને એ બધું જોવામાં આવે, ચક્રવર્તીને છ ખંડનો વૈભવ જોવામાં આવે, જોવામાં આવે પણ એ તમાશગીર છે. શું છે? જ્ઞાતા દ્રષ્ટા છે. 38 નંબરની ગાથા, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય ખરે કઈ અન્ય તે મારું જરી. હા, જોવામાં આવે પણ એના તમાશગીર છે. આમાંનો એક સિંગલ પરમાણુ માત્ર મારો નથી. અને આ 1000 રૂપિયાની ઘડિયાળ છે, 2000ની ઘડિયાળ છે, લીધી આ કોની? મારી. તો જેમ પેલે બીજાની બેગ ઉઠાવી ને, સમજાય છે કે ને, બીજાની બેગ ઉઠાવી તે તમાશગીર ના, બીજાની બેગ ઉઠાવી તો ઉઠાવગીર. એમ આ ઘડિયાળ તારી ક્યાં છે? આ મોબાઈલ તારો ક્યાં છે? એ તો પૂદગલ એનો માલિક છે. એ તો એના કારણે આવ્યો, એના કારણે રહ્યો છે. એક દ્રષ્ટાંત આપી છે આપણે એના માટે. અહીંયા શહેરની અંદર તો તકલીફ હોય, અમદાવાદ મુંબઈમાં તો તમારે ગાડીને રાખવામાં લઈ જાઓ, પણ મેઇન પ્રોબ્લેમ ક્યાંનો? પાર્કિંગ. બધાનો કોમન આન્સર છે મેઇન પાર્કિંગ. સમજાય છે કે નહીં? પાર્કિંગનો પ્રશ્ન થાય કે ગાડી મૂકવી ક્યાં. હા, સમજાય છે કે નહીં? હા, પાર્કિંગનો પ્રશ્ન થાય ને. અને એકદમ આપણે જૂના ઇન્ટિરિયર ગામડામાં જઈએ ને, હા, તો કોઈના ઘર આગળ મર્સિડીઝ કે જે કાંઈ હોય ને મોટી, 25 લાખ 50 લાખની ગાડી, એના ઘર આગળ પૂછીએ કે સાહેબ ગાડી મૂકો. અરે કે સાહેબ મૂકો ને, આ તમારા માટે જ છે આ જગ્યા. એને તો એમ લાગે ને મારા ઘર આગળ વળી આવી મોટી મર્સિડીઝ ગાડી મુકાય ક્યાંથી? ગામડામાં તો એમ લાગે ને. હા, ક્યાંથી મુકાય? વળી કે મૂકો સાહેબ મૂકો ને, શું વાંધો હશે? આ ટોડરમલજી સાહેબ દ્રષ્ટાંત આપી જે કહું છું, મર્સિડીઝ શબ્દ નહીં મળે પણ ત્યાં તમને. હા, પણ તમે સમજશો તો ઘણાને ખ્યાલ આવ્યો હશે. તો 2-3 કલાકનું ફંક્શન હતું અને પેલા ભાઈ બેઠા હતા બહાર, અને પછી 3 કલાક પૂરા થઈ ગયા પછી પેલા ભાઈ ગાડી લેવા માટે, પેલા ભાઈ પેલા જેને રોકાયા હતા ને કે ભાઈ શું છે કે આ ગાડી શેની ગાડી તમારી વળી? શેની ગાડી તમારી? હા, અરે કે કેમ મારી જ ગાડીને વળી? અરે કેમ કેમ તમારી ક્યાંથી? અલા કહે છે કે કેમ આવું કરે છે તું? હવે મારું એ કહેવું છે કે જેને પેલા ઘર આગળ 3 કલાક માટે ગાડી મૂકીને, હવે એ ગાડી 3 કલાક માટે ત્યાં રોકાઈ. સમીરભાઈ, કેટલા કલાક માટે? ખાલી 3 કલાક માટે રોકાઈ એ ગાડી. એમાં પેલા ભલા માણસે, મૂરખે શું કર્યું? આ ગાડી કોની? મારી. અલા, એ તો એના કારણે આવી, એના કારણે રોકાઈ છે, એનો જવાનો ટાઈમ આ જાય છે. 3 કલાક તારા ઘર આગળ રોકાઈ એમાં તું મારી ક્યાંથી માનવા લાગ્યો? ત્યારે મારી માનવા લાગ્યો. હવે એને ઉઠાવ ગીર કહેવાય કે ના કહેવાય? એને તમાસ ગીર ક્યાંથી કહેવાય? સમજાય છે હવે વાત? હા, 3 કલાક તારા ઘર આગળ રોકાઈ એમ કહેશે આ તારી પાસે આ મનુષ્ય પર્યાયમાં 5-50 વર્ષ સુધી તારી પાસે આ બાગ બગીચા બંગલા ગાડી એ રોકાવ્યું છે, તો પાર્કિંગ છે આ તો. સમજાય છે? જેમ પેલી ત્યાં ગાડી 3 કલાક માટે પાર્કિંગ કરી, એમાં બધા બહારના સંયોગો જાગ જમાડ દેખાય છે ને, એ 5-50 વર્ષ માટે તારી બાજુમાં શું થયેલા છે? પાર્કિંગ થયેલા છે. અને પેલો મૂરખ માને કે મારું છે, મારું છે. ટોડર મજી સાહેબ આ શું માનવા લાગ્યો કે આ બધું કોનું? આ બધું મારું અને હું એનો માલિક છું. તો કે તું તમાશગીર નહીં, તું ઉઠાવગીર છે. ઉઠાવગીર છે, તું તમાશગીર નથી. એ બધા પરમાણુ આ મારું. 38 નંબર ની ગાથા, મિથ્યા દ્રષ્ટિ ની પહેચાન. નો કર્મ કર્મે, નો કર્મ કર્મે હું હુમાવડી કર્મ ને, નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞા. ગાડી વાડી એ બધું નો કર્મ છે. હા, રાગાદી વિકારી ભાવ એ ભાવ કર્મ છે. 8 કર્મ એ દ્રવ્ય કર્મ છે. એ બધી પરાઈ વસ્તુ છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવે મારું માને છે. ટોડર મજી સાહેબ કહે છે એના કારણે આવ્યા છે, એના કારણે રહ્યા છે, એનો જવાનો કાળ આવશે, એટલે જતા રહેશે. તું આવી શું કામ મૂર્ખામી કરે છે? તું તમાશગીર રહે ને, ઉઠાવગીર શું કામ બને છે? આ અને સમ્ય દ્રષ્ટિ જીવ છે, સૌધર્મ ઇન્દ્ર છે, ચક્રવર્તી છે. અંદરમાં આત્મા જુદો પાડ્યો છે, ભેદ વિજ્ઞાન થયું છે. કાલે ગુરુજી છે નાળિયેરનો દ્રષ્ટાંત આપ્યું હતું ને, નાળિયેરમાં અંદરમાં છેલ્લો ગોળો જેમ છૂટો હોય છે, છૂટો ગોળો. ગુરુદેવશ્રી એમાં પણ કેટલીક સરસ વાત કરી હતી કે ગોળાની ઉપરનો જે લાલ ભાગ હોય છે ને, લાલ ભાગ રાતળ, એ લાલ ભાગ અંદરની બાજુનો નથી હોતો, લાલ ભાગનું કનેક્શન કાચલી સાથે હોય છે. આ જુદું પાડ્યું હતું, જો લાલ ભાગ કાચલી બાજુ હોય છે, અંદરનો ભાગ જે ધોળો છે ને, એ તો અંદરની બાજુ છે, અને પેલો લાલ વાળો ભાગ કાચલી સાથે કનેક્ટેડ છે. એમ પર્યાયમાં રાગાદિ વિકારી ભાવ થાય છે ને, રાગાદિ વિકારી ભાવ એ સ્વભાવના આશરે નહીં, એ રાગાદિ વિકારી ભાવ થાય છે, એ તો પરમદ્રવ્યના સાથે સંબંધ કરવા એનું લક્ષ્ય કરવાથી થતા જોવામાં આવે છે. એમ નાળિયેરમાં જેમ અંદરમાં ચૈતન્ય ગોળો, જે નાળિયેરમાં પેલો મીઠો અને શુદ્ધ ગોળો છૂટો છે ને સફેદ, એમ અંદરમાં મારો ભગવાન આત્મા ચૈતન્ય ગોળો છૂટો છે. કૃપાળુ દેવની એક લાઈન આવે છે, હા, નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી જાય ને, ગોળો છૂટો આમ હોય છે ને, પેલું ખકડે અંદરમાં ગોળો છૂટો પડી જાય, એમ સમ્યક દર્શન થતા. આજે પેલી લાઈન લખી છે ને, ભેદ વિજ્ઞાન થતા રાગથી ભિન્ન અંદરમાં ચૈતન્ય ગોળો છૂટો પડી જાય છે, છૂટો પડી જાય છે. પ્રજ્ઞા છેણી પટકતા, પ્રજ્ઞા છેણી, આપણે ત્યાંથી થોડી વાત કરી ખરીને, પ્રજ્ઞા છેણી પટકતા. બહુ સરસ વાતો છે કે ત્યાં એક ગાથામાં લખી છે પ્રજ્ઞા છેણીની વાત, થોડી યાદ આવી કહું જણા તમને આની સાથે છે ને, એટલે
જીવ બંધ બંને નિજ તનિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે.
પ્રજ્ઞા છેણી, હિંમતનગર એક વાર 10 લક્ષણ માં ગયો હતો ને, 10 લક્ષણ હિંમતનગર, તો મારા ત્યાં એક સાડુ ભાઈ પણ છે, પણ એમને અભ્યાસ બહુ જ ઓછો, ઘણો અભ્યાસ ઓછો, પણ હું ગયો ને એ વખત, હવે તો નાની ઉંમરમાં એમને ઘણી નાની ઉંમરમાં દેહ છૂટી ગયો, પણ ગયા હોય એટલે આવે ને કે ભાઈ આપણા સંબંધી છે એટલે સ્વાધ્યાયમાં આવીને બેસે, તો 294 ગાથા લીધી હતી પ્રજ્ઞા છેણીની. તો રોજ દિલીપભાઈ પ્રજ્ઞા છેણીની વાત આવે ને, તો 6-7 દિવસે તો એમનાથી રહેવાયું નહીં, તો ઘરમાં એ જઈને એમને કે આ શૈલેષકુમાર પ્રજ્ઞા છીણી પટકવાના છે ક્યારે? સમજાય છે કે નહીં? પ્રજ્ઞા છીણી થકી છેદ હતા, આ રોજ પ્રજ્ઞા છીણી પટકવાની વાત કરે છે, પ્રજ્ઞા છીણી પટકવાના છે ક્યારે? હા, તો મને એમ થયું કમસે કમ 7-8 દિવસ આવ્યા સ્વાધ્યાયમાં, તો પ્રજ્ઞા છીણી જેવો શબ્દ તો કાને પડે, એટલું તો થયું કે નહીં? આ પ્રજ્ઞા છીણીને પટકવાની વાત એટલું તો કાને પડ્યું ને. હા, એમાં એક વાત સરસ આવે છે, સાંભળજો જરાક, આની મારે વાત કરવી છે આના સાથે રિલેટેડ. આ રાગાદી વિકારી ભાવ છે ને, સાંભળજો, રાગાદી આ મોસંબી કે શેરડી હોય છે ને, મોસંબીના નથી બધા પીસ હોય છે, આપણે મોઢામાં મૂકીને રસ ચૂસીએ અને અંદરમાં કૂચા પણ હોય છે. હા, તો એ જે મોસંબીના હોય ને બધા પીસ કરેલા મોઢામાં લે, તો એ વખતે આપણે અંદરમાં એને મોઢામાં આમ ત્યાં ફેરવતા હોય છે, એ વખતે શેનો સ્વાદ આવે છે મને તમે કહેશો? શેનો સ્વાદ આવે છે? અત્યારે પેલી સિદ્ધાંત વાળી વાત ને દ્રષ્ટાંત માં શેનો સ્વાદ આવે છે? રસ નો સ્વાદ આવે છે કે કુચા નો આવે છે? શેનો સ્વાદ આવે છે? હા, રસ નો કે કુચા નો? રસ નો સ્વાદ પણ આવે છે ને કુચા નો સ્વાદ પણ આવે છે, બંને નો સ્વાદ આવે છે, બંને નો સ્વાદ આવે, સમજો, સ્વાદ બંને નો આવે છે. પણ આમાં ફેરવતા જાય, બંને નો સ્વાદ આવે છે અને બંનેના સ્વાદ ભેદની ભિન્નતાનું જ્ઞાન પણ છે. દ્રષ્ટાંતમાં કહેવાય સ્વાદ ભેદ, રસ નો સ્વાદ જુદો અને કુચા નો સ્વાદ જુદો, અને સ્વાદ ભેદની ભિન્નતાનું આને શું છે? જ્ઞાન પણ છે. એટલે એમાંથી ઉતારે છે કોને? ઉપાદે કોને? કે ગ્રહણ કોને કરે છે? રસને ગ્રહણ કરે છે અને કુચાને શું કરે છે? બહાર કાઢે છે. આટલી સુધી બરાબર? અચ્છા, રસને શેના વડે અંદરમાં ઉતારે છે? મોઢા વડે કે હાથ વડે? મોઢાથી રસને અંદર ઉતારે છે. અને કુચાને શેના વડે બહાર કાઢે છે? મોઢાથી કે હાથથી? મોઢાથી જ બહાર કાઢે છે ને. જુદું તો મોઢાથી પાડે છે ને, અંદરમાં જુદું તો મોઢાથી પાડે છે, રસ પણ મોઢાથી જુદો પાડે છે. એ બંને મોઢાથી કામ કરે છે. પણ સ્વાદ ભેદની ભિન્નતા દ્વારા રસને ગ્રહણ કરે છે અને કુચાને છૂટા પાડે છે. એમાં એક ગાથા આવે છે, ગાથા સાંભળો જરા આગળ જતા. એ અંદરમાં ભગવાન આત્માને ગ્રહણ કેવી રીતે કરવો? તમે કહો જાગતો જીવ ઉભો છે, જાગતો જીવ, પણ અમારે એનો અનુભવ કરવો છે તો ગ્રહણ કેવી રીતે કરવું? એનો અનુભવ કરો. કેટલી પૂજા કરીએ, કેટલા મંદિર બનાવીએ, કેટલો સ્વાધ્યાય કરીએ, કેટલી જાત્રાએ કરીએ, સમજાય? કેટલા ઉપવાસ કરીએ, કેટલા એકાસન કરીએ તો આત્માનો અનુભવ થાય? બોલો. આ એકડ એકો મારે શીખવો છે તો કેટલા ઉપવાસ કરું તો એકડ એકો આવડે મને? એક. ગુરુદેવના બોલ છે, એક તો કેટલા ઉપવાસ કરું તો મને એક આવડે? હા, સમજાય છે ને? કેટલું દાન આપું તો મને એક આવડી જાય? કે મારે એક સંબંધીનું અજ્ઞાન દૂર કરવા માટે મારે એક સંબંધીનું જ્ઞાન કરવું પડશે. એના માટે નો ઉપવાસ નો દાન. દાન કરવાથી કે ઉપવાસ કરવાથી મને એક સંબંધીનું અજ્ઞાન નહીં ટળે. એક સંબંધીના અજ્ઞાનને ટાળવા માટે મારે એક સંબંધીનું શું કરવું પડશે? જ્ઞાન કરવું પડશે. એમ આત્માનું જ્ઞાન કરવા માટે હું કેટલા ઉપવાસ કરું કે કેટલા દાન આપું તો મને આત્માનું જ્ઞાન થાય? કે નહીં, આત્મા સંબંધીનું અજ્ઞાન ટાળવા માટે મારે આત્મા સંબંધીનું શું કરવું પડશે? જ્ઞાન કરવું પડશે. અને આત્મા સંબંધીનું જ્ઞાન કરવા માટે મારી પર્યાયને ક્યાં લઈ જવી પડશે? જ્યાં આત્મા એક્ઝિસ્ટિંગ છે ત્યાં મારે મારી પર્યાયને લઈ જવી પડશે. બરાબર? હવે સાંભળજો જરાક, એની ગાથા છે. એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. કેટલી સરસ વાત લખી છે કુંદુ કુંદાચાર્ય. શું કહ્યું ઇન્દ્રવદનભાઈ? એ જીવ કેમ ગ્રહાય, કેવી રીતે ગ્રહણ થાય? એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે. નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન, આ નિજ સ્વરૂપ ગ્રાહી, નિજ સ્વરૂપને ગ્રહણ કરવા વાળું જ્ઞાન પ્રજ્ઞા છે. એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો, રાગથી, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. આત્માને રાગથી જુદો શેના વડે કર્યો? સાધન પ્રજ્ઞા. આત્માને રાગથી જુદો શેના વડે કર્યો? પ્રજ્ઞા વડે. અને આત્માને ગ્રહણ શેના વડે કર્યો? પ્રજ્ઞા વડે. સાધન એક જ છે. આજે આવી તો કર્તા કર્મ કરણની વાત હોય ને, કરણ નામની શક્તિ છે ધ્રુવ. પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. મારે પેલી રસવાળી જે હતું ને ગાથા જરા સાંભળજો, થોડી ગાથા આપણે દ્રષ્ટાંતમાં બદલીએ છીએ. રસને ગ્રહણ કરવું તેને મોઢા વડે.
એ રસ કેમ ગ્રહાય, રસ ગ્રહાય છે મોઢા વડે, મોઢાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ મોઢા વડે.
સમજી જાય કે નહીં? હા, એ જે રસને, પેલા કૂચાના રસને શેનાથી જુદો કર્યો? મોઢા વડે, અને રસને પેલા એના મીઠા રસને ગ્રહણ પણ શેના વડે કર્યો? મોઢા વડે ગ્રહણ કર્યો. એમ અહીંયા આત્માના આનંદના રસને પણ પ્રજ્ઞા વડે ગ્રહણ કર્યો, અને છૂટું પણ ભેદ જ્ઞાન પણ શેના વડે કર્યું? પ્રજ્ઞા વડે કર્યું. એ કહે છે અહીંયા આગળ આ બનારસી દાસજી એક શબ્દ તમાશગીર લખ્યો છે, ત્રણ ચાર મિનિટ છે, 9:30 કેટલા વાગે, 3-4 મિનિટ છે. એક હું તમારી સામે તમાશગીર શબ્દનો બીજી પણ એક વાત કરવા માંગુ છું. તમાશગીર બનારસી દાસજીની એક પરમાર્થ વચનિકા છે, પરમાર્થ વચનિકા, એમાં એક સરસ લાઈન લખી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પાછળ પરમાર્થ વચનિકામાં, સાંભળજો બહુ સરસ લાઈન છે. જે જ્ઞાન હોય, જે જ્ઞાન હોય, સમજ, જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. વાહ, આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ. સરસ લાગે. જે જ્ઞાન હોય ને તે સ્વસત્તા અવલંબનશીલ હોય એનું નામ જ્ઞાન. વાહ, બાકી આ બધા બહારના જે બધા જ્ઞાન છે ને એ બધા તો ગોળ સંસારમાં ડૂબાડવા વાળા જ્ઞાન છે. પછી લખ્યું છે તે જ્ઞાન આવે તો મને કહેજો. પરમાર્થ વચનિકા પેજ નંબર તમને કહું જરાક, 361. ઓકે, બરાબર. જુઓ, જે જ્ઞાન હોય, બીજી ત્રીજી બીજો પેરેગ્રાફ સ્ટાર્ટિંગ છે, આવી ગયો ને. જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય, વાહ, સ્વસત્તા અવલંબનશીલ હોય ને એનું નામ જ્ઞાન, અને એ જ જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થઈ જશે. તે જ્ઞાનને સહકારભૂત નિમિત્તરૂપ નાના પ્રકારના ઔદયિક ભાવ હોય છે. તે ઔદયિક ભાવનો જ્ઞાતા, શું લખ્યું છે પછી, છે શબ્દ અહીંયા તમારે નથી આવ્યું, તે ઔદયિક ભાવનો જ્ઞાતા, પછી લખ્યું છે તમાશગીર છે. સમ્યક દ્રષ્ટિ ઔદયિક ભાવનો શું છે, જ્ઞાતા દ્રષ્ટા છે. જો તે ઔદયિક ભાવનો જ્ઞાતા તમાશગીર છે, પણ તેનો એટલે રાગાદી વિકારી ભાવનો કરતા ભોગતા કે અવલંબન લેવા વાળા સમ્યક દ્રષ્ટિ હોતા નથી. તેથી કોઈ એમ કહે કે આ પ્રકારના ઔદયિક ભાવ સર્વથા હોય તો તેને અમુક ફલાણું ગુણસ્થાન કહીએ, એમ કહેવું એ જૂઠું છે. એમ કહેનારે દ્રવ્યનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી, કારણ અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી. કેવલીઓને પણ ઔદયિક ભાવોનું અનેક પ્રકારપણું જાણવું, કેવલીઓને પણ ઔદયિક ભાવ એક સરખા હોય નહીં. કોઈ કેવલીને દંડ કપાટ રૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવલી ભગવાનને ન હોય, એ પ્રમાણે કેવલીઓમાં પણ ઉદયની અનેક રૂપતા છે, તો અન્ય ગુણસ્થાનોની વાત તો શું કહેવી. હવે જુઓ, માટે ઔદયિક ભાવોના ભરોસે જ્ઞાન નથી. સમજાય છે કે નહીં? ભાઈ ભાઈ પર ચક્ર ચલાવે તો મિથ્યા દ્રષ્ટિ કહેશે કે ના, ઔદયિક ભાવના ભરોસે તમે સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનનું માપ કાઢી શકાય નહીં. અને એક બાજુ 11 અંગને 9 પૂર્વનો પાટી હોય તો આ સમ્યક દ્રષ્ટિ હોય કે નહીં, તમારા માપદંડ ખોટા છે. કેમ કે સ્વસત્તાવલંબનશીલ હોય એનું નામ સમ્યક જ્ઞાન કહેવાય છે. બાકી શાસ્ત્રોનું જ્ઞાન હોય તો જ્ઞાની, અને યુદ્ધમાં ઉભા હોય તો અજ્ઞાની, એવી જાતિનું માપદંડ છે. એ પ્રમાણે છે કરી શકે છે.
જય જિનેન્દ્ર બધાને. બહુ જ સુંદર આપણે હમણાં સ્વાધ્યાય સાંભળ્યો કળશ ટીકા ઉપર. મને ખાલી એક વાત કેવી છે, રાતનો જે વિષય ચાલે છે, જે ગઈકાલે આવ્યા હશે એ લોકોને ખ્યાલ હશે, જે રાતનો વિષય શૈલેષ આદરણીય શૈલેષભાઈ લે છે એ અત્યંત સુંદર વિષય છે. વજ્રદંત ચક્રવર્તીને જયારે વૈરાગ આવે છે, શું કારણથી વૈરાગ આવે છે, એમના 1000 પુત્ર છે અને એમને પણ વૈરાગ આવે છે, અને જે વાર્તાલાપ થાય છે, અત્યંત સુંદર વિષય, બહુ જ સરસ વૈરાગ્યમય ચાલી રહ્યો છે. તો હું ખાસ બધાને વિનંતી કરીશ, ખાસ કરીને યંગસ્ટર્સ ઓફકોર્સ તમારા ઘરના નાના બાળકો એ લોકોને પણ સમજાશે એટલી સરળ ભાષામાં રાતનો વિષય ચાલવાનો છે. 3 કે 4 દિવસમાં આખો વિષય આખું કાવ્ય પૂરું થઈ જશે. બહુ સરસ કાવ્ય ગવડાવે પણ છે એટલે ખાસ ખાસ વિનંતી કે અધિક સંખ્યામાં રાતના વિષયનો પણ બધા જરૂરથી લાભ લે.
અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી. 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. બોલા ભરતભૂમિને પાવન કરનાર અંભવ્ય જીવોના પરમ ઉપકારી ઋષભાદી મહાવીર પર્યંત 2400 જીનેન્દ્ર ભગવાનનો સાક્ષાત સમસણમાં બિરાજમાન શ્રી મંદર આદિ અજીતિરે પરંત વિશ્વરમાન જીન્દ્ર ભગવાનનો અખંડ સાધનાના પ્રતિ કડક નાનમલા ધારક બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો દિવ્ય ધની સારભૂત સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો કળિકાળ સ્વર્ગને હાલતા ચલતા સિદ્ધ સવન શુદ્ધોપયોગ ધારી કુનકુન આચાર્ય દેવ આદિ સર્વ મુનીશ્વર ભગવાનનો અમ ભક્તોના પરમ ઉપકારી કરુણાનિધન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો પ્રસમ રસમાં મગ્ન પ્રસમ મૂર્તિ ભગવતી માતનો અપુઅસ્ત્ર અને આત્મસિદ્ધિના દાતા એવા પરમ પૂજ્ય કૃપાળુ દેવ આદિ સર્વજ્ઞાની ધર્માત્માઓનો પરમ પવિત્ર વિતરાક્તમય સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. મિથ્યાત્વ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો આપ પર ભાષ વેકો માનુષી બખાની હે છહ દ્રવ્ય જાન વેકો બંધ વિધિ વાન વેકો સ્વપર પિછાન વેકો પરમ પ્રમાણી હે અનુભવ બતાય કો જીવ કે જતાય કો કાહુ ન સતાય કો ભવ્ય ઉર આની હે જહાં તહાં તારવે કો પાર કે ઉતારવે કો સુખ વિસ્તારવે કો યહી જિનવાણી હે હે જિનવાણી ભારતી તોહ જપુ દિન રૈન જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સો વાણી મસ્તક નમુ સદા દે તું. બોલો જીનવાણી માતનો જય હો.